शब्द जीतर आत्मजम राजचंद्र महं वंदे तत्वलोचन नायकं प्रभु तत्वलोचन नायकं परम कृपाळु देवे अनंती कृपा करी जगतना जीवोने मोक्षनो मार्गनु स्वरूप समझाव्यु जीवनु स्वरूप समझाव्यु आत्माना छ पदनु स्वरूप बताव्यु साधनानो मार्ग बताव्यु जिनेश्वर कथित मूळ मार्गनी देशना करी एवा कोई विषय परमार्थ मार्गना बाकी रहा नहीं के जे अंगे परम कृपाळु देवे अपने ते मार्गना रहस्यो प्रगट न कर्या होय अनंत उपकार एमनो छे। जेम जेम आ पुरुष विषय विचारीए छे तेम तेम अपनो अहंभाव वधतो जाय छे। 20-20 वर्ष 25-25 वर्ष सुधी वाँचीए विचारीए तो पण एम लागे कि हजू अपने आ पुरुष ने ओळखी शक्या छीए कि केम आ पुरुष नु ओळखाण आपणे थयुं छे। जीवने सत्पुरुष नु ओळखाण दुर्लभ होय छे अने एमां आवा लोकोत्तर पुरुष नु ओळखाण ए तो क्यारे थतुं नथी थई शकतुं नथी अने न थवाना कारणनी अंदर એ પુરુષમાં કઈ ઉણપ છે એવું નથી, એ પુરુષની યોગ્યતામાં કઈ કચાશ છે એવું નથી, એ પુરુષની પૂર્ણતામાં કોઈ ખામી છે એવું નથી, આપણું જીવનું છેછરાપણું છે। એટલા બધા છેછરા છીએ આપણે કે પરમાત્મા સ્વરૂપ પુરુષને ઓળખવાની આપણામાં ક્યારે ગંભીરતા નથી। બધી જ વસ્તુને સામાન્ય કરી નાખી છે કારણ કે જાણે અજાણે મનની અંદર એક ભાવ એવો છે હું બધું જાણું છું મને બધી ખબર છે એ બધું ઠીક આ બધું ખબર છે આ મેં વાંચ્યું હતું જરાક વાત આવે લગતર કે આ તો એ બધું મને ખબર છે એનું આમ હોય તેમ હોય એટલું બધું સામાન્ય કરી નાખ્યું છે જીવે પોતાની બુદ્ધિની અંદર છબછબિયા કરવા સિવાય કઈ રહ્યું નથી। એના અગાધ ગંભીર આશયને જો પકડવામાં આવે એક એક વચનની અંદર એમણે જે આપણને જીવોના પ્રત્યે જે કરુણાનો ધોધ વરસાવ્યો છે એના તરફ દ્રષ્ટિ કરવામાં આવે તો જીવના આજ્ઞાંકિત પણ કેમ ન આવે, આરાધક પણ કેમ ન આવે। સૌભાગભાઈએ દોહરો મોકલો છે, પ્રભુ દેહથી આત્મા ભિન્ન છે પરંતુ જે આત્માની વાત કરવામાં આવે છે તે વાતમાં તે આત્મા અમૂર્ત અરૂપી અદ્રશ્ય ઇન્દ્રિયાતીત બુદ્ધિગમ્ય નહીં વચન ગોચર નહીં આ આત્માને કેવી રીતે જાણવો અને પદાર્થને જાણવા માટે પદાર્થના લક્ષણથી લક્ષ પકડાય તો આ લક્ષણ જે છે એનો કંઈક પ્રકાશ કરો। સમતા રમતા ઉરદતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ। દોહરાનો અર્થ જ્યાં પૂછવામાં આવ્યો ત્યાં તો જીવનું આવું સ્વરૂપ આ સૃષ્ટિની અંદર કહી શકવાને કોઈ સમર્થ એવો જો પુરુષ હોય તો તે તીર્થંકર છે અને કૃપાળુ દેવને એમનું થયેલા જાતિ સ્મરણ જ્ઞાનની અંદર એ અનુસંધાન એટલું બધું પાક્કું થવા માંડ્યું ઠેઠ વિતરાગ પુરુષ સુધી તીર્થંકરની દેશના સુધી આ પુરુષનું અનુસંધાન ચાલે છે। એને એમ થાય છે કે આ વચનના કહેનાર કોણ, જીવના સ્વરૂપને વક્તવ્યપણે આ જગતની અંદર આટલું સ્પષ્ટ પ્રમાણે એના પ્રગટ લક્ષણને પકડનાર કોણ, અને એ તીર્થંકર પ્રત્યે અહોભાવ આવે છે અને ચાર નમસ્કાર તીર્થંકરને કરે છે। આત્મસ્થપણે થઈને જેણે આત્મા કહ્યો તે આત્મા આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય તેવો નથી. અને જેના વચનથી સત્પુરુષના વિશે ભક્તિ ઉત્પન્ન થઈ છે અને જે આત્મ સ્વરૂપ પ્રાપ્ત થવા માટે યોગાદિક અનેક સાધનોનો ભિન્ન ભિન્ન સાધનોનો બળવાન પરિશ્રમ કરવા છતાં જે પ્રાપ્ત ન થયો, અનંત કાળના પરિશ્રમમાં પણ જેની ઉપલબ્ધિ ન થઈ, તે આત્મા જેના વચન વડે સહજમાં પ્રાપ્ત થયો, સહજમાં પ્રાપ્ત થયો, તેના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. આવી તીર્થંકરને નમસ્કાર કરીને ફરી ભગવાન એવા સ્વરૂપની અંદર લીન થઈ જાય છે, પત્ર પૂરો થઈ શકતો નથી, પત્ર મૂકી દીધો. તીર્થંકરને નમસ્કાર કરીને એટલી બધી કૃતકૃત્યતા છે કે હવે આ વિશે કઈ વસ્તુ કહી શકાય એમ નથી, આટલી સ્વરૂપની અંદર લીનતા આવી ગઈ. ફરી બીજે દિવસે પાછી કરુણાની ધારા જાગે. કોઈ જગતના જીવોના કલ્યાણનો ભાવ એવો હશે કે ફરી ઉદય જાગ્યો. બીજો પત્ર લખ્યો, પત્ર મેળવનારને પણ થયું હશે કે અમે તો અર્થ માઈ ગયા હતા અને ભગવાનને અહીંયા તો તીર્થંકર પરમાત્માનું ઓળખાણ કરાયું. આ બીજો પત્ર લખ્યો. બીજા પત્રની શું વિશેષતા છે તે જોઈએ. પત્રાંક 437. ઓમ. આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. તથાપિ પ્રાય જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે. આ વાક્ય વાંચીને કઈ આપણે ખ્યાલ આવે, આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ સહિત વિચાર શક્તિ વાચા શક્તિ સહિત વર્તે છે એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવા માટે સર્વથી અધિક યોગ્ય છે. સૌથી અધિક યોગ્ય ઇઝ મોસ્ટ ફિટેડ પર્સન ઇન ધ વર્લ્ડ. આખી દુનિયાની અંદર કલ્યાણનો વિચાર કરવા માટે જો કોઈ સર્વથી અધિક યોગ્ય હોય તો તે મનુષ્ય પ્રાણી છે, બીજા કોઈ નહીં. ભગવાને આ 84 લાખ યુનિ એમાં 83,99,999 ને બાકાત કરી અને એક જ મનુષ્ય પ્રાણીને કહ્યું કે કલ્યાણનો વિચાર કરવાને યોગ્ય જો કોઈ હોય આ જગતમાં તો તે મનુષ્ય પ્રાણી છે. હવે આપણને મનુષ્ય જન્મનો કઈ અહોભાવ આવે? શા માટે છે? બે હાથ છે, બે પગ છે, બે આંખ છે, બે કાન છે, એક નાક છે, એક મોઢું છે અને એક જીભ છે, એટલા માટે? પાંચે પાંચ ઇન્દ્રિયો છે, એટલા માટે? ઇન્દ્રિયો સાથે મન છે, એટલા માટે? 30 ઇંચમાં પણ છે. 5 ઇન્દ્રિય ગધેડાને છે, ગાયને છે, માછલાને છે. આ 5 ઇન્દ્રિયને કારણે આપણી કોઈ મહત્તા નથી મનુષ્ય જીવનની. આ મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવા માટે સર્વથી અધિક યોગ્ય છે, કારણ કે એની પાસે વિચાર શક્તિ વાચા સહિત છે. મનુષ્ય પાસે કઈ દુર્લભતા? આપણી દુર્લભ એવો માનવ દેહમાં દુર્લભતા છે નહીં. આપણા કરતા પેટ કોઈનું વધારે મોટું હશે, દાંત વધારે સારા હશે, આંખો વધારે સારી હશે, કાન બહુ સરસ હશે, અને એ દ્રષ્ટિએ જોતા મનુષ્યની તો ક્યાંય ઉપમા જ નથી. આંખોની ઉપમા આવી એટલે હરિણાક્ષી ને મૃગાક્ષી કહેવું પડે કે ભાઈ આંખ તો એની. પગ આપણા શું કામના? ઘોડાની રેવાલ ચાલ એમાં મનુષ્યનો કઈ ક્યાંય દાખલો ન દેવાય. એક એક બાબતની અંદર જોઈએ तो जगतना कोई ने कोई तेरे जगत न जीवनी ए चपड़ता इंद्रिओ अपना करता वधारे छे। कोई पण बाबत पकड़ी लईए ज्यां सुधी शरीर अने शरीर ना इंद्रिओ बात छे त्यां सुधी में कोई ने कोई प्राणी कान पण तेरे इंचना सरस आंखो एनी सरस नाक पण जेवू कूतरानू छे एवू मारा तमारा जेवा कोईनू छे नहीं। એટલે પોલીસ ખાતો પણ માણસ નવજવાન ગ્રેજ્યુએટ એને નોકરીમાં ન રાખે, કૂતરાને રાખે કે હારો કંઈક કામ કરશે। પણ આ રંગે રૂડો રૂપે પૂરો આ દિસંતો કોડીલો કોડામણો નવજવાન શું તમને વાંધો જ ગ્રેજ્યુએટ થયેલો મુંબઈ યુનિવર્સિટીનો, તો પોલીસ ડિપાર્ટમેન્ટ એમને કામ ના આવ્યો। ચોરીના સગડ મેળવવા હોય તો કૂતરો જોઈએ, કેમ કે એની પાસે નાક છે। આનું નાક પણ નકામું, આનું મોઢું પણ નકામું, આની આંખે નકામી અને કાને નકામા। તિર્યંચના સાથે જો તુલના કરવામાં આવે તો મનુષ્ય તો હીણો છે, ઊણો છે, અધૂરો છે। તો આની પાસે એક શક્તિ છે। કઈ શક્તિ છે? એ વિચાર શક્તિ છે। એ વિચારી શકે છે। અને આ વિચાર શક્તિ પાછી કેવી છે? વાચા સહિત છે। કોઈ વિચારી શકતું હશે તો એ તિરંચના જીવને સંગનીપણામાં વાચા નથી, અને વાચા એટલે બોલવું નહીં, ભાષાનું જ્ઞાન, ભગવાનની વાણી સાંભળે, શાસ્ત્રો વાંચે, વિચારે, પ્રશ્નો કરી શકે, સમજી શકે, બીજી ભાષાનો અભ્યાસ કરી શકે, એની કેટલી બધી ક્ષમતા છે આ મનુષ્યની। આવી જેની વિચાર શક્તિ વાચા સહિત જેને વર્તે છે એવો મનુષ્ય પાણી કલ્યાણનો વિચાર કરવાની સર્વથી અધિક યોગ્ય છે। મોસ્ટ ફોર્ચ્યુનેટ ઇન ધ વર્લ્ડ, આખા જગતની અંદર સમસ્ત જીવ રાશિની અંદર આવું સદભાગ્ય જો કોઈને પ્રાપ્ત થયું હોય તો તે મનુષ્ય પ્રાણીને છે કે જેના આધાર ઉપર એની પાસે વિચાર શક્તિ છે, એ વાચા સહિતની છે, અને તે પ્રાણી કલ્યાણનો વિચાર કરવા માટે અધિક યોગ્ય છે। અને આજે પણ અધ્યાત્મ જગતની અંદર શ્રીમદ રાજચંદ્રજીની જો ઓળખાણ હોય તો એક જ છે, ક્યાંય પણ દુનિયાભરમાં જાઓ અને કહો કર વિચાર તો પામ, એટલે કે આ શ્રીમદજી વાળો લાગે છે। ગમે ત્યાં જ્ઞાનીઓ પાસે, પંડિતો પાસે જવાનું થાય, વાતચીત થાય, અને એમાં જો આપણે એમ કહીએ કે કર વિચાર તો પામ, એટલે ખબર પડે કે આ શ્રીમદ રાજચંદ્ર, આ સૂત્રથી અમારો ભગવાન પરિચિત છે। એણે મનુષ્યની વિશેષતા જે છે એવી પકડી છે કે આ વિચારણાના આધાર ઉપર તું પામી શક એવી તારામાં સંભાવ્ય શક્તિ એક માનવ દેહની અંદર આ વિચાર શક્તિ વાચા સહિતની છે। એટલે તું તારી વિચાર શક્તિથી જેટલો વિચાર કરી શક, પણ વાચા સહિતની હોવાને કારણે, અન્યની વાચા શક્તિના કારણે તારી વિચાર શક્તિ પૂર્ણતાએ પહોંચાડી શકવા માટેની યોગ્યતા ધરાવે છે। તેરિયંચ એ વિચાર કરે પણ એની પાસે બીજી વાચા શક્તિ ન હોવાને કારણે એ બોધ પ્રાપ્ત ન કરી શકે, એને દેશના લબ્ધિ ઉપલબ્ધ ના થાય। આ તો પોતે વાંચે શાસ્ત્ર લઈને અથવા કોઈને સાંભળી શકે, સાંભળીને એની વિચાર શક્તિના આધાર ઉપર એનું જીવ કલ્યાણ કરી શકે। આવી અદ્ભુત પ્રોપર્ટી આપણી, આવી અદ્ભુત આપણી સંપદા એ આપણને આ પુરુષે ઓળખાવી કે સર્વથી યોગ્ય છે તું। દેવગતિના લોકો ત્યાં પણ પાંખા પડી ગયા, ઝાંખા પડી ગયા, ઉર્ધ્વગતિ કહેવાય તો પણ નહી। જે ભાગ્ય મનુષ્યનું છે તે ભાગ્ય મનુષ્ય સિવાય જગતના કોઈ પ્રાણીનું નથી, છેદ ઉડાડી દીધો બાકીની જીવ યોનિનો, એક મનુષ્ય યોનિ સિવાય 83,99,999 નો છેદ ઉડી ગયો। આવું પરમ ભાગ્યશાળી જીવન પ્રાપ્ત થયું, મનુષ્યત્વ પ્રાપ્ત થયું, એને માટે ભગવાન કહે છે કે તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી। જુઓ હવે જીવની દુર્દશા ઉપર જ્ઞાની પુરુષની કરુણા. આવો મનુષ્ય પણ કલ્યાણ કરવાને સર્વથી અધિક યોગ્ય એવું મનુષ્યત્વ પ્રાપ્ત થવા છતાં તથાપી તો પણ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણ મળ્યા છતાં એક વાર ભૂલ થાય, બે વાર ભૂલ થાય, ચાર વાર ભૂલ થાય, સંખ્યાતવાર ભૂલ થાય, કેટલી વાર ભૂલ કરવાની? અનંતવાર. કઈ અવસ્થામાં ભૂલ કરી? વિચાર શક્તિ મળી છે એ અવસ્થાની ભૂલ, વાચા શક્તિ પ્રાપ્ત થઈ છે એ અવસ્થાની ભૂલ. અનંતવાર મનુષ્યપણ મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નહીં. શબ્દ મૂકે છે જ્ઞાનીએ તે, નહીં તો આપણે પાછું કલ્યાણની આપણી વ્યાખ્યા બદલાઈ જાય. આપણું તો ડેફિનેશન કલ્યાણ બદલાઈ જાય કે ઇન્કમ ટેક્સ પેયર છું, વેલ્થ ટેક્સ પેયર છું, પ્રોપર્ટી ઓનર છું, મ્યુનિસિપાલિટીના હાઉસ ટેક્સ પ્રોપર્ટી વગેરે બધું ભરું છું. આ બધું આપણે કહે કે હા બહુ ફલાણા ભાઈ 10 વર્ષ પર કાંઈ નહોતા, ઘણી પ્રગતિ કરી છું. જુઓ ને બહુ આગળ વધી ગયા, આગળ વધી ગયા, પ્રગતિ કરી છે, એનો માપદંડ શું, એની ફૂટપટ્ટી શું? તે કલ્યાણ સિદ્ધ કર્યું છે અમે મનુષ્યત્વ પ્રાપ્ત કરીને, વાચા સહિત વિચાર શક્તિ મેળવીને, આવું દુર્લભ માનવ દેહ પ્રાપ્ત કરીને એને તે કલ્યાણ સિદ્ધ કર્યું છે જે કલ્યાણ ભગવાને કહ્યું છે. તે કે આપણા જગતના લૌકિક જે છે કે બે રૂમમાં રહેતા હતા ને 4 રૂમનો ફ્લેટ થયો, બોરીવલીમાં રહેતા હતા ને વાલકેશ્વરમાં રહેવા ગયા, અહીંયા આટલી ઇન્ડસ્ટ્રી થઈ, અહીંયા આટલું થયું, વેલા વેલા આવા મળ્યા, ફલાણું આમ થયું, ઢીકણું આમ થયું. આપણી પ્રગતિની બધી જ પરિભાષા સંસારના લૌકિક પદાર્થોની પ્રાપ્તિ ને અપ્રાપ્તિમાં સમાપ્ત થઈ જાય. એથી આગળ વિચારી શકવાની, કોઈ માણસ આગળ વધ્યો કે પાછળ હેઠો એટલું પણ આપણે વિચારી શકતા નથી કે ખરેખર એના સંસ્કાર ભ્રષ્ટ થઈ ગયા, એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ, એની નીતિ ભ્રષ્ટ થઈ ગઈ. આ 15 વર્ષમાં જુઓ તો ખરા, આ માણસ કેવો ભદ્રિકા એ પરમાત્માનો હતો એની બદલે અત્યારે તો જુઓ પશુ જીવન એનું થઈ ગયું. એમ આપણે કોઈ દિવસ નહીં બને. બહુ આગળ વધ્યા, અમેરિકા ગયા ઘણું આગળ, ઇંગ્લેન્ડ ગયા ઘણા આગળ વધી ગયા, આફ્રિકાનો પ્રવાસ ખેડો ઘણા આગળ વધી ગયા. આગળ વધી ગયાનું એક જ લક્ષણ, બસ ખૂબ પાસે પરિગ્રહ છે, પદાર્થ છે, ભોગ ઉપભોગ છે, અસરિતપણે ઉપભોગ છે, અને જેમ ફાવે તેમ અંકુશ વિનાનું જીવન, સંયમ વિનાનું જીવન. એને પણ આ સમાજ એમ કહેશે કે બહુ આગળ વધી ગયા, હવે એને હારતોરા આપણે ક્યારે કરવા છે, એનું બહુમાન ક્યારે કરશું? જીવને જ્ઞાનીની પરિભાષા સમજાતી નથી, એટલે અહીંયા ભગવાને અહીંયા તે શબ્દ મૂક્યો, ને તો કલ્યાણ સિદ્ધ થયું નથી એમ લખ્યું હોત તો ચાલત, તે કલ્યાણ સિદ્ધ થયું નથી વાંચવામાં જરાય ઉતાવળ થાય નહીં, ક્યાંય આગળ વધીએ તો ખબર ન પડે. અનંતવાર મનુષ્ય પણ મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી. તે કલ્યાણ એટલે કલ્યાણની આપણી કોઈ ડેફિનેશન, આપણી કોઈ વ્યાખ્યા, આપણી કોઈ કલ્યાણ અંગેની આપણી ધારણા, આપણી માન્યતા કામ આવે તેમ નથી. તે કલ્યાણની વાત છે, એ સિદ્ધ થયું નથી. જેથી કલ્યાણ સિદ્ધ થયું નથી તો સાહેબ શું થયું? અમે અનંતવાર મનુષ્યપણામાં કર્યું શું? જેથી એ સમજવાનું છે. હવે કલ્યાણ સિદ્ધ નથી કર્યું, આને શું કર્યું છે એ સમજવાનું છે. આ જીવે શું કર્યું છે? જેથી વર્તમાન સુધી જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે. એને શું કર્યું? જન્મ મરણના માર્ગની આરાધના કરી. કહ્યું તો મુક્તિની આરાધના, અને એને કરી કેવી? જન્મ મરણની આરાધના કરી. વાહ પ્રભુ, જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે. આ જીવ આરાધના કરે છે જન્મ મરણની, અને પછી કહે છે મારી મુક્તિ થતી નથી. તારી આરાધના શેની છે? ભવચક્રની. આરાધના શેની છે? પરિભ્રમણની. આરાધના શેની છે? જન્મ મરણની. અરે તે તો મનુષ્યપણું પ્રાપ્ત કરીને જન્મ મરણની આરાધના કરી છે પ્રભુ, આવી આરાધના. હા, કલ્યાણનો યથાર્થ વિચાર ન કરવાને કારણે જે કંઈ પુરુષાર્થ કર્યો તે પુરુષાર્થની અંદર, જે કંઈ પ્રયત્ન કર્યો તે પ્રયત્નની અંદર જન્મ મરણના માર્ગની જ આરાધના કરી છે. આપણને એમ થાય કે પરિભ્રમણ તો કર્મના કારણે પરિભ્રમણ પ્રાપ્ત થાય, જન્મ મરણ પ્રાપ્ત થાય. અહીંયા જ્ઞાની તો આપણા ઉપર સીધું ચાર્જશીટ મૂકે છે કે તે જન્મ મરણની આરાધના કરી છે, અને એટલા જ માટે જન્મ મરણ પ્રાપ્ત થયા છે. કેમ કે તે એની આરાધના કરી છે, તો જેવી જેની આરાધના તેવી તેની ફલ પ્રાપ્તિ, ફલશ્રુતિ એ જ. તો મને જન્મ મરણ મળ્યા નથી, આ લક્ષ્ય આપણને આવવું જોઈએ કે મેં મનુષ્યપણાનું અનંતવાદ પ્રાપ્ત કર્યા પછી જન્મ મરણની આરાધના કરી. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો માર્ગ મળ્યો, અને માનવનો જન્મ એ મુક્તિનું બારણું, અને મહાવીરનો માર્ગ એ મુક્તિનું પારણું. એ બારણામાં ને પારણામાં આરાધના શેની કરી? મુક્તિની? તો કે ના, જન્મ મરણની આરાધના કરી. અને આરાધના કરી એટલે પ્રાપ્ત થયો, ઈચ્છિત ફળ પ્રાપ્ત થયું છે. તો જન્મ મરણનું મારું કારણ મેં કરેલી આરાધના. જીવ આટલી હદ સુધી દિશાભ્રમ થઈ શકે કે જન્મ મરણની પણ આરાધના કરે જીવ? જ્ઞાની પુરુષ કે છે, હા, વર્તમાન સુધી, આજની તારીખ સુધી, આજની ક્ષણ સુધી આપણી આરાધના જન્મ મરણની આરાધના છે. વાત મુક્તિની છે, આરાધના શેની છે? આરાધના જન્મ મરણની છે. ઓહો, આટલો બધો તફાવત હશે કહેવામાં કઈ, કરવામાં કઈ. હા, આવું જ થયું છે તો સમજાય. અનંતવાર દીક્ષા લીધી હોય, મુનિપણું મળ્યું હોય, અનંતવાર અનંત પ્રકારના સામગ્રીઓ ધર્મના નામે આપણે હાથ લીધી હોય, પણ જન્મ મરણની આરાધના સિવાય કોઈ ફલશ્રુતિ પ્રાપ્ત થઈ નથી. કેવી દુર્દશા! આજ સુધી જેથી વર્તમાન સુધી જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે, આ વાક્ય બરોબર બેસી જાય તો ભાન થાય, શું કરવા આવ્યો તો, શું કરી રહ્યો છે, શેના કાજે આવ્યો છે. કૃપાળુ દેવ તો 16 વર્ષની ઉંમર પહેલાના વાક્યોમાં લખે છે, જે મહાકામ માટે તું જન્મ્યો છો તેને સ્મરી જા, એનું સ્મરણ કર કે હું શેના માટે જન્મ્યો છું. વિષયના ભોગ, વિષયના સુખ એટલા માટે થઈને માનવ જન્મ? 5 ઇન્દ્રિયના વિષય, ઈચ્છાઓ, એની પૂર્તિ માટે માનવ જન્મ? તો હજી મૂર્ખપણું છે, હજી તને ખ્યાલ નથી કે વિષયોના ઇન્દ્રિયોની પૂર્તિ માટે માનવ જન્મ અનફિટ છે. અનફિટ છે. જે ક્રોધ કસાઈ સર્પ કરી શકે છે એનો 100મો ભાગ પણ માનવ દેહમાં તારાથી થઈ શકે તેમ નથી. જે કામ ભૂંડ અને ભૂંડણી કરી શકે છે, વિષયને ભોગવી શકે છે, એનાથી 1000મો ભાગ માનવ ભવની અંદર તું ભોગવી શકે એવી કોઈ શક્યતા નથી. એક એક વિષય લ્યો અને એના એક એક જીવની ગતિ છે, યોની છે. તો જો 5 ઇન્દ્રિયના વિષયની વાત કરવી હોય તો પણ અહીંયા આપણે ખોટા છીએ, મિસફિટ છીએ. આપણે કંઈક હજી આપણી સમજ ફેર છે કે વિષયોની લાલસાની વાસનાની પૂર્તિ માટે માનવ દેહ એ પૂરું સાધન નથી, તો પછી તો નહીં ભોગવી શક. લોભ જે કીડી કરી શકે છે ને એટલો આપણે નથી કરી શકતા. એક એક વિષયો લેતા જઈએ, ક્યાંય પાટો બાજે એમ નથી. તો જેને માટે જે આપણો જન્મની સાર્થકતા છે, આપણી જે વિશેષતા છે, આપણી જે સ્પેશિયાલિટી છે, આપણી જે સુપર સ્પેશિયાલિટી છે, એને સ્પર્શ કરીએ તો કંઈ સાર્થકતા થાય? જે આપણો વિષય નથી, જે આપણું કામ નથી, એ કામ આપણે હાથમાં લઈને કરીએ તો શું થાય? તો બાવાના બે બગડે, મનુષ્ય ભાવ પણ બગડે અને વિષય સુખ પણ પ્રાપ્ત થાય નહીં. કેમ કે એને માટે તો બીજો અવતાર લેવો જોઈએ. શક્તિની આરાધના કરે, બળ જરા શરીર સરસ થાય તો, બળદિયાનું શરીર તારા કરતા ઘણું સારું છે, એના જેવું નિરોગી પણ આપણને પ્રાપ્ત નહીં થાય ક્યારે. ક્યાં વાત કરવી? એક એક જીવનું જે કંઈ એની અંદર ચપળતા જુઓ તો ભાઈ, જે હરણાની ચપળતા છે તારામાં નથી આવવાની. વ્યર્થને ફોકટના પ્રયાસ શું કામ કરસ? એ આપણું કામ નથી. કરતા હો સો કીજીએ ઓર ને કીજીએ કગ, માથું રહે સેવાળમાં ઊંચા રહે બે પગ, એવી દશા આપણે બોધ કથાની અંદર મૂકી છે પંચતંત્રની. એ બોધ કથા સૌથી વધારે લાગુ પડે છે માનવને, એમાં એકે પશુને લાગુ નથી પડતી. એ કઈ પક્ષી ને લાગુ નથી, કેમ કે એને જે કરવાનું એ જ કરે છે. આ મનુષ્યને જે કરવાનું છે કરતો નથી ને બીજા ધંધા કરે છે. એને કરવાનું ભગવાન કહે છે કલ્યાણને સિદ્ધ કરવા માટે આ તારો જન્મ થઈ ગયો, તો એને કલ્યાણને સિદ્ધ કર્યું નહીં, જન્મ મરણના માર્ગની આરાધના કરી. અનાદિ એવા આ લોકને વિશે જીવની અનંત કોટી સંખ્યા છે. સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણાદિ સ્થિતિ તે જીવોને વિશે વર્ત્યા કરે છે. એવો અનંત કાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે કે જેને પ્રાપ્ત થયું છે એવા જીવ અત્યંત થોડા થયા છે. વર્તમાને તેમ છે અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે તેમ જ છે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને વિશે ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે એવો જે શ્રી તીર્થંકર દેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. જ્ઞાની પુરુષ કહે છે, તીર્થંકર આદિ જ્ઞાની પુરુષના ઉપદેશમાં કે આ અનાદિ એવો આ લોક, એ લોકની અંદર જીવની અનંત કોટી સંખ્યા છે. અનંત કોટી સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણાદિ સ્થિતિ તે જીવોની સંભવે છે. અને આ બધા જીવો સમયે સમયે કેટલાય જીવો મરે છે ને કેટલાય જન્મે છે, એટલે કે દેહ પર્યાયની અપેક્ષાએ કોઈ મરે છે ને કોઈ જન્મે છે. એક માનવની દૃષ્ટિએ પણ વિચાર કરીએ તો આપણે કહીએ કે ઓહો કેટલા જન્મે છે, સેકન્ડે સેકન્ડને કેટલો જન્મ. હવે સ્ટેટિસ્ટિક્સ આંકડાઓ બધા છાપામાં આવે, ટીવીમાં આવે, અને એના ઉપર કેટલા મરે ને કેટલા જન્મે એનો બધો હિસાબ આવે, અને કેટલા થવાના 2000 સાલમાં કેટલી વસ્તી થશે, આવતી 21 સદીમાં કેટલી વસ્તી હશે, એ બધું જ ગણિત છે બધું. અહીંયા તો સમગ્ર જીવ રાશિની વાત કરી ભગવાને કે આ જીવ રાશિમાં ભાઈ સમયે સમયે આ અનંત કોટી જીવની અંદર કેટલા જીવો જન્મે ને મરણ છે, ચાલ્યા જ કરે છે. અને એ જન્મ મરણાદી સ્થિતિ તે જીવોને વિશે વર્ત્યા જ કરે છે. પ્રવાહથી જુઓ તો બસ જીવોનું આ જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, રૂપ બદલાતા જાય, દેહ બદલાતા જાય, સ્વરૂપ બદલાતું જાય, અવસ્થા બદલાતી જાય. આ તો કે છે અનંત કાળથી ચાલે છે, અનાદિકાળની લોકની સ્થિતિ આ જ છે. અહીંયા ગયો ને મરીને આ ગતિમાં ગયો, અહીંયા ગતિમાંથી અહીંયા ગયો ને આ યોનીમાંથી અહીંયા ગયો, ક્યાંક ઉપર ક્યાંક નીચે, દસે દિશાની અંદર ઉપરથી નીચે અછડા પથડી હાયલા કરે છે. ભગવાને ક્ષમાપનાની અંદર વાત મૂકી છે, હે ભગવાન હું બહુ ભૂલ્યો, આથડ્યો રજડ્યો અનંત સંસારની વિટમણામાં પડ્યો છું, આખું જીવનું ભવ રાશિનું ભ્રમણ ક્ષમાપનાની એક વાક્યની અંદર ભગવાને મૂક્યું છે કે તું તારા જીવની અપેક્ષાએ વિચાર કર એટલે હું ભૂલી ગયો. તો શું ભૂલી ગયો? જે કલ્યાણ સિદ્ધ કરવાનું હતું તે સિદ્ધ થયું નહીં, અને શું દશા થઈ? દશા શું થઈ? તો કે સંસારની અનંત વિટમણામાં હું પડ્યો છું, કારણ બસ ભૂલ્યો, આથડ્યો, અથડાય, ઉપરથી નીચે પડે છે. નારકી ગતિમાં જયારે જાય ત્યારે કુંભીમાંથી જીવ નીચે પડે. આથડ્યો રજડ્યો, રજડપાટ 3 ગતિની અંદર જીવ એક પાણી પીવા માટે એક આહાર માટે એની રજડપાટ કેવી હોય છે? 20 આયુષ્ય, 40 આયુષ્ય કેવળ રજડપાટ, અહીંથી ત્યાં કોક તૂતું કરે ને કોક કે આવો એટલા ખાવા ગયો, ન મળ્યું, કોઈએ ઝૂંટવી લીધું. આવી જીવની દશાની અંદર હે ભગવાન હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો, અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. આ સંસાર તો વિટમણામાં રૂપ છે અને પાછું અનંત, આનો ક્યાંય અંત નથી પ્રભુ, ક્યાંય આરો વારો નથી, કોઈ છેડો દેખાતો નથી, એની વિટમણામાં હું પડ્યો છું. કારણ હું પાપી છું, કર્મરતથી કરીને મલિન છું, મારી મુશ્કેલી એક જ છે, કર્મોના સંગાથે હું છું, કર્મો ખેલ કરાવે છે એમ નાચું છું, એક માકડાની માફક એવી મારી સ્થિતિ છે. ભગવાન કહે છે અનાદિ લોકને વિશે આવી સ્થિતિ વર્ત્યા કરે છે. એવો અનંત કાળ પૂર્વે વ્યતીત થયો છે. ઓહો કેટલા સમયથી આ બધું ચાલે છે, અનંત કાળ થયા આમ જ ચાલે છે. જ્યાંથી આ અસ્તિત્વ હશે અનાદિ છે, ભગવાને તો કહ્યું છે જડ ચેતન સંયોગ આ ખાણ્યનાદિ અનંત. करता तेहनो भाखे जिन भगवंत। भगवान कहे छे कि आ जड़ चेतन नो संयोग अनादिनो छे, हवे आमाथी छूटा पड़वानी वात हाथमां छे, हवे क्यारथी थयुं ने शुं थयुं छे एना रोदणा रोवानो हवे समय नथी। अने जीव एवो विचार करशे तो क्यारे मुक्ति मेळवी शकशे नहीं, क्यारे पामी शकशे नहीं। एने विचार एज करवानो के छूटवो केम, बस लक्ष्य एक ज बंधाई जवो छे, केम बंधावो ए वात छोड़ी दे, भूली जा, फॉरगेट। हवे एटलू ज नक्की करके छूटवो केम, आ संयोग छे आनो वियोग केम थाय, અને જે વિયોગ થાય એ સર્વથા વિયોગ થવો જોઈએ। માત્ર એની જાત બદલાય, એનું રૂપ બદલાય, એનો પ્રકાર બદલાય, એમાં અમને રસ નથી। અનંત કાળ પૂર્વે વ્યતીત થયો છે, અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે કે જેને પ્રાપ્ત થયું છે એવા જીવ અત્યંત થોડા થયા છે।